છોડને અનુભવના ફૂલ બહુ મોડા આવે છે, પણ એ અવસ્થા એવી છે કે એ વીતી ગયા પછી જીવનભર માનવીને એની ઝંખના રહી જાય. યુવાની એટલે પગમાં પાંખું લાગી ગઈ હોય, ભુજાઓમાં બળ હોય, દિમાગમાં છોલા ઉડતા હોય અને હૈયામાં મરી ફીટવાની તમન્ના હોય, પ્રેમના ઉભરા દીમાં કણવા રાણી સુધી આવીને એઠા બેહી જાય, એનું નામ જુવાની. કોઈ પણ જુવાનને તમે પૂછો એટલે એનું પહેલું લક્ષણ એ કે એની કોઈ પણ વાત મળી ન હોય. કાંઈક પૂછો એટલે કે સમાજ કો બદલ ડાલો, હિન્દુસ્તાન કો પલટ દો, દુનિયા કે ઇતિહાસ કી કરવટે બદલ ડાલો, બસ આવી જે વાતો કરતો હોય એ મોટો થાય, એના લગ્ન થાય, ત્રણ ચાર બાળકો થાય, ટૂંકા પગારમાં પૂરું ન થાય, કઈ એને એટલી ખબર પડે કે ઘરની એક દિવાલ બદલ્યા જેવી છે, બાકી કઈ કર્યા જેવું નથી. બીજું લક્ષણ યુવાનોનું એ છે કે એમાં અધીરાઈ બહુ હોય, અથરાઈ એટલી બધી હોય. એક દેશમાં થોડાક યુવાનો એકત્રિત થયા અને એમણે નક્કી કર્યું કે આપણે આપણી સાહસ વૃત્તિ પોષાય, આપણા રાષ્ટ્રને કંઈક સંપત્તિ મળે અને ઇજ્જત વધે એવું કોઈ સાહસ કાર્ય કરી, એટલે તેલના સંશોધનમાં આ બધા નીકળી પડ્યા. હવે મોટા ચામડાના બૂટ પહેરેલા, માથે સાદડીના ટોપાન, કિંમતી યંત્રો અહીં ટાંગેલા, નાની કોરેના કેમેરા એ ઉપડ્યા બધા, ખાબ ખાબ કરતા નદી ને નાળા ને પર્વતો ને જંગલો ને વટાવીને ક્યાંય ને ક્યાંય નીકળી ગયા. એક જગ્યા યુવાનોએ પસંદ કરીને અહીંયા ડ્રિલિંગ કર્યું. આ લોકો એટલા બધા નસીબદાર ત્યાંથી જ તેલ નીકળ્યું. ખુશી થઈ ગયા બધા, સુખ સમૃદ્ધિના સપના મંડ્યા જોવા. લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા મોકલ્યું તો અહીંયાથી રિપોર્ટ આવ્યો કે રિફાઇન છે એટલું સારું આ તેલ છે. અને આમને જે અભિલાષાઓ ઘડી રાખીને મહેચ્છાઓ ધારણ કરી મનમાં, પણ એકાદ મહિનો પસાર થયો, દુનિયાની કોઈ ખ્યાતનામ ઓઇલ કંપનીએ કેસ કર્યો અને કોર્ટમાંથી સમન્સ આવ્યા. તહી જુવાનીઓને ખબર પડી કે આ તો કોકની પાઇપલાઇનમાં સીધું કાણું પાડ્યું. આવી એની અથરાઈ હોય. અને બીજી બાબત જીવનની વાસ્તવિકતા છે કે સૌથી વધુ એને જે ઉર્મીઓ ઉઠતી હોય ને તો એ પ્રેમની છે. અને એટલા બધા ચંચળ માણસના હોય કે શાક લેવા મોકલ્યો હોય તો એ શાક લેતો આવે ને પ્રેમમાં પડતો આવે. એક દીમાં તો જગત આખું રંગીન થઈ જાય ને, મેઘધનુષના હાથે રંગ અંધારી રાતમાં મંડે જોવા. મોટી ખાળ ભરી ગઈ હોય તો અહીંયા ઉભો રહી જાય ને, કે નદી સમુદ્ર ને મળવાને માટે બેતાબ બની ઉઠી. કાગળીઓના ડૂચા પડ્યા હોય તો કે ભ્રમરાઓ ગુંજારવ કરી રહ્યા હોય. કોકની રાહ જોઈને જો ખૂણે ઉભો હોય, માથું ફાડી નાખે એવો તડકો હોય, તોય પાછો કે છે મન મન મલયાની વાઈ રહ્યો, ભાઈ એઠો પડી ફ્રમચી કઈ નહીં. અને થોડાક દિવસ આવી સ્થિતિ રહે ને વળી કંઈક વાંધો પડે એટલે એ ઓછિયાળો થઈને બેઠો હોય, એક દિલ કઈ ટુકડે હજાર હોય ને કોઈ ઇજય ગીરા ને કોઈ ઉદય ગીરા, વળી હાથાતી થાય તો પાછો અરખો થઈ જાય. આ યુવાન માનસ છે. અને આમાં બીજું કઈ નથી પણ સમંદર ના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી ભીન લાગે છે, એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવા. જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે, જુવાની હોય ને ત્યારે બધું રંગીન લાગે. અને આમ જો આપણે જુઓ તો મોહબ્બતના સવાલોના કોઈ ઉત્તર નથી હોતા અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા. મળે છે એક જ પ્રેમીને સાચી લગ્ન દિલની, બધાએ ઝેર પીનારા કાંઈ શંકર નથી હોતા. માંકડ મારવાની દવા પીન લાંબો થઈ ગયો હોય એને નીલકંઠ ન કહેવાય. હવે આવી અવસ્થામાં ઘણા જુવાનીયા વળી કાગળ પત્ર લખતા થઈ જાય, ખત લિખતા હું ખુનસે શાહી મત સમજના, મર રહા હું તુજ પર જિંદા ન સમજના, આવું બધું લખ્યા કરે. તું બ્લેક હી ભલા છે હમ વ્હાઇટ હી સહી, આવોગી મેરે ઘર પે તો લાઇટ હી સહી. મોટા ભાગે તાળા જોડકણા જો, પણ આવી અવસ્થામાં એ કાગળ પત્ર લખતા થઈ જાય. એમાં વળી એક જુવાને કાગળ લખ્યો, વન્સ એ લવર રોટ એ લેટર ટુ હિઝ બિલેવડ, માય ડાર્લિંગ આઈ એમ રેડી ટુ પુટ માય હેડ ઇન ટુ ધ માઉથ ઓફ લાયન, બટ ટુડે આઈ એમ નોટ એબલ ટુ મીટ યુ બીકોઝ ઇટ ઇઝ રેનિંગ એન્ડ આઈ હેવ નો અમ્બ્રેલા. આમે પછી ઈ જ અવસ્થા હોય ને, જો કાગળ નો જવાબ આવે તો પછી જુવાન ને સ્વર્ગ ને હાથ વેંચનું જ છે. ટૂંક વહેલો 5 વાગે ઉઠીને પોસ્ટ ઓફિસ બસ હોય, કોચમેન અલી ડોસા બેસતા જઈને પોસ્ટ ઓફિસ વાર્તા છે ને ધૂમકેતુની, બસ એમ જઈને બેઠો હોય અને અડખે પડખે ની બબે શેરી ને ટપાલી ને તો ભલામણ કરે પાછ કે ફરગેટ મી નોટ વાળું કવર ફૂલ સાચવું હોય, આ જાતનું સરનામું મારું પોતાનું સમજવું મને દેવું, અને એમાં જો 2 દી કાગળ ન આવે તો પછી જુઓ દેશાય નહી, હોશિયારો થઈ જાય, કોઈ અરે વાત કરી શકે નહી, અને મંડે શેર શાયરી ઘડવા. આજ કલ કે આપકા ખતકા આના બંધ હૈ, ડાકીએ મર ગયે ક્યાં ડાકખાના બંધ હૈ. અને મને તો આવો કોઈ અનુભવ નહીં, પણ મારો એક ભત્રીજો પ્રેમમાં પડ્યો, તે પડ્યો તો ખરો પણ ઊંચે કાંજ પડ્યો, બસ સમજે જ નહીં કોઈ વાંચે. આમ દાદી તેની પહેલેથી વધારેલી હતી ને, વાળ વધારેલા ને મૂછવાણીથી નીચી ને મેળા દાંત લુગડા ને બારી પાસે બસ આમ કરીને દઈ રે દેવદાસ જેવો થઈ, બધી એનો સ્વભાવ ફરી ગયેલો, વર્તન ફરી ગયેલો, શેર શાયરીમાં મંડેલો વાત કરવા, આખું ઘર વારા ફરતી એને સમજાવવા જાય, પછી મને સમજાવવા માટે મોકલ્યો. હું તો હજી ગયો ત્યાં બેઠો બેઠો અહીંયાને છબકો આપતો હતો કે કાદવના કચિકા કીતો નિર્ગણ નોખા થયા, પણ ફચડે ફચી હિયા સાજણ જાતા સાજા રહ્યા. અને હું પાછો પડખે ઉગોડ્યો તો મને કે માય સોયા થા ચૈન સે ઓઢે કફન મઝાર મેં, જહા ભી સતાને આ ગઈ કિસને રાસ્તા દિખા દિયા. એટલે ભાઈ હું તને નથી કન્નડો આવ્યો, તોય બસ એ તો એની ધૂનમાં ધૂનમાં ઉપડેલો. વળી મને જોઈને કે આ ક્ષમા જરા હટકે જલ, આ ક્ષમા જરા હટકે જલ મેરી મજાર છે, મેં ખુદ હી જલ રહા હું જિલે બેકરાર. એટલે મેં તો એને એટલું જ પૂછ્યું, મેં કે તું આટલો બધો લખી શું કામ થઈ ગયો, તો મને કે ગમકી બિજલી ગીરે જલ ગયા આસિયા, હમ સફર છૂટ ગયે લૂંટ ગયા કારમાં, જિંદગી કી મુજે અબ તમન્ના નહીં, મોત ભી કર ના આયે તો મેં ક્યા કરું. વળી મેં કીધું બધું આ તો ઠીક, પણ આટલો બધો તું રોવર શું કામ. વળી પાછો મને કે દેખ કર મુજે કહેતા હૈ સારા જહાં, રાત દિન રોતે રહેતે હો ક્યું મહેરબાં, દિલ સુલગતા રહા ફિર ભી મેં ચુપ રહા, આંખે સબ કુછ બતા દે તો મેં ક્યા કરું. હું તો મૂંઝી ગયો, મેં કીધું આને જે કઈ પૂછો એ શેર શાયરીમાં જવાબ આપે, આનું હવે કરવું છું. પણ હું વિચાર કરતો ત્યાં એને મને પ્રશ્ન પૂછ્યો, મને કે કાકા આકાશમાં આટલા બધા સિતારાઓ કેમ છે એની તમને ખબર છે? મેં કીધું મને તો આપણા કુટુંબના લેણિયા જ કેટલા છે ખબર છે, આવી કોઈ ખબર નથી. અહીંયા પરમાનંદ કાપડિયા હોલમાં એક દિવસ મારો કાર્યક્રમ હતો અને મુરબ્બી જ્યોતિન્દ્ર દવેનું પ્રમુખસ્થાન હતું. તે મેં એક આવું ઉદાહરણ આપેલું, મેં કીધું મારે ત્યાં એક જણો ઉઘરાણી આવ્યો અને એ મને કે તમારે ત્યાં ઉઘરાણીએ ધક્કા ખાઈ ખાઈ મારા 3 જોડી ચંપલ ફાટી ગઈ, તે હું દાંત મીંડ્યો કાઢવો. મને કે દાંત શું કાઢવો છો? આ 3જી જોડી ચંપલ ફાટ્યા. એટલે મેં કીધું તમે ચંપલ ફાટ્યાની વાત કરો છો ને, આ મરી ગયાના દાખલા બન્યા છે, આ ફળિયામાં જેટલા પાળિયા રહ્યા ને એ બધા લેણિયાતના છે. એટલે કાર્યક્રમ પૂરો થયા પછી જ્યોતિન્દ્રભાઈ મને કે તમે જીવશો જાજુ. મેં કીધું એ શેના ઉપરથી કહ્યું? તો કે હાસ્યકારો જે રહ્યા ને એ જીવનની કોઈ વાતને બહુ ગંભીર લેખતા જ નથી. હું પોતે જે દી જન્મ તે દી 6 ડાક્ટરો એમ કીધું હતું કે આ છોકરો 6 મહિના નહીં જીવે, એ 6 ડાક્ટર મરી ગયા ને હું કે હજી જીવું. એટલે મારા ભત્રીજાને કીધું ભાઈ મને એ ખબર નથી, તારી અત્યારે નજર પડી ગઈ છે એમાં, એટલે તને ખબર છે. મને કે કોઈ વિરાટ સ્વપ્નના ટુકડા થયા છે, મેં કીધું એ છે. પણ ત્યાર પછી જે બોલ્યો નિહાકા માસે નિહાકા નાખ્યા એ મેં બરોબર યાદ રાખી લીધો. મને કે કાકા મારા અરમાનોના શબ્દ પર જયારે નિરાશાનું કફન ઓટાડાઈ રહ્યું છે ત્યારે ઝંઝાવાતો કેમ નથી જાગતા, તોફાનો કેમ નથી સર્જાતા, આ દિશાઓ ધૂંધળી કેમ નથી થઈ ઉઠતી, સિતારાઓ અંગારા કેમ નથી બની જતા, અને ફૂલો ભાલાની નોક કેમ બની નથી જતા, મારા હૃદયના જયારે ટુકડે ટુકડા થયા છે ત્યારે ધરતીકંપ કેમ નથી થતો? કાકા, ધરતીકંપ કેમ નથી થતો? મેં કીધું ધરતીકંપ તું કે છે પ્રમાણે ન થાય, ભૂગોળમાં કારણ આપ્યો એ પ્રમાણે થાય. અને ધરતીને આ રોજનું છે, સારા જેવા સાસ વારે આમ દિલ તોડીને બહેન જો ભૂમિ હલવા માંડે તો પછી કોઈ દી સ્થિર નહીં રહેતી. હવે અમારા ગામમાં શામજી કુંભારનો ગધેડો ખોવાઈ ગયો. આમ તો બધી વાત કરી દઉં ગધેડાની, હું ગમે ત્યારે વાત કરતો હોઉં તો ગધેડું ગમે યાદ આવી જાય, મારું બહુ પ્રિય પ્રાણી છે. હું મારી પત્ની એકવાર રસ્તા ઉપર હાલ્યા જતા તો સામેથી ગધેડા મળ્યા, તો મેં એને કીધું જો તારા સગા આવે, તો મને કે સગા હાચા પણ એ લગ્ન થયા પછી ના. અને ઇસ્માઇલભાઈ ધોબીનો ગધેડો માંદો પડી ગયો તે એને એના ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટર સાહેબે આખે આખું ગધેડું જોઈ અને પછી કે આને શરદી થઈ ગઈ, મુલાયમ તબિયતના ગધેડાઓને થઈ જતી. પછી ડોક્ટરે કાચની નળી દીધી આવડી મૂકી અને બે ગોળી આપી. ધોબીને કે પહેલી આ નળી ગધેડાના ગળામાં જવા દીધી, પછી એમાં બે ગોળી મૂકજો અને પછી જોરથી ફૂંક મારી દેજો. પણ બીજે દી તો ધોબી ડોક્ટર પણ આવ્યા અને આખા શરીરે લાલ ઘૂમ થઈ ગયેલા હોય તો પાછા આમ ખંજોયા જ કરે. ડોક્ટર કે શું થયું? તો કે ગધેડે પહેલી ફૂંક મારી દીધી. એટલે ગોળીઓ હું ગળી ગઈ. હવે તમારે જે કર્યું હોય મારી દવા કરો, ગધેડું ભલે ગધેડા ને ઠેકાણે દી. અમારા ગામમાં હંગળ મહારાજની કથા હાલે, મહારાજે પણ કથા કરી અને એવું સમજાયું કે સારા જો કૃત્યો કરો તો કેવા સારા સારા અવતાર આવે અને જો દુષ્ટ કૃત્ય કરો તો કેવા ખરાબ અવતાર આવે એનું એવું વિગતવાર વર્ણન આપ્યું કે અમારે શાંતિલાલ હતો ને તો મૂંઝી ગયો. એટલો બધો મૂંઝી ગયો, કથા પૂરી થઈ પછી હાથ જોડીને ઉભો રહ્યો કે મહારાજે એક પ્રશ્ન પૂછવો છે. તો કે પૂછો. મને કે ગધેડાનો અવતાર તો નહીં આવે ને? મહારાજ કે એક ને એક અવતાર વારી ઘડીએ નો હેઠો બેસ. અને બીજે એક ઠેકાણે કથા હાલે, મહારાજ નો જે પ્રવાહ વાણીનો પ્રવાહ એક ધારો વયો જાય પણ નદીનો પ્રવાહ વયો જાય એમ ઉપડેલા, આ દેહ નશ્વર છે તો શાશ્વત શું છે, શાશ્વત આત્મા છે, જીવ ને શિવ વચ્ચે માયાનો એક પડદો છે, ધર વિનાના ગાડા જોડ્યા એ કર્મખા કરણી ધરીને પાપ પુણ્યના બે ધોરી જોડ્યા ને પછી હાલ્યા ઉછાળા ભરીને આમ હજી વાત કરતા એમાં મોઢામાંથી લાળ પડી. અને જુવાની સામે બેઠેલા એ મજા દાંત કાઢવા, પણ મહારાજ હતા એ ઉસ્તાદ ખરેખર. એને કીધું કે પ્રિય શ્રોતાજનો, ભાવાવેશમાં આવી જયારે જયારે હું કથા કરું છું ત્યારે મારા મુખમાં ગંગાજી પ્રગટ થાય. ધાર્મિક વૃત્તિના ગઈજા બુઢા હતા એ ઉછા ચરણા મત લેવા. પણ એક જુવાની હળી કાઢીને ઘર ભેગો થઈ ગયો અને મુઠી વાળીને આવ્યો, મહારાજને એક મોઢું ફાડો. મહારાજે મોઢું ફાડીને બુકડો ભરાવી દીધો. હવે મહારાજ નો ગળે થી હેઠું ઉતારી શકે ન ચાવી શકે શું છે એ ખબર ન પડે, આમ આમ કર્યા કરે. એટલે જુવાન કે આ મારા બાપાના અસ્થિ છે. આમ તો ગંગાજીમાં પધરાવાના હતા. પણ હરદ્વાર જવાનો મેળ ખાતો નહીં અને અહીં ઘર બેઠા ગંગાજી પ્રગટ થયા, એટલે આમાંથી કણીએ બહાર ન કાઢવાનું. તમારે ઉતારી ગયે પાર ગયે, નકર મારા બાપા અવગત્ય જ. પણ શામજી કુંભારનો ગધેડો ખોવાઈ ગયો એટલે ગામમાં સીમમાં બધે એને ગોચ્યું પણ જડ્યો નહીં ક્યાંય. એટલે અદેપાળની પીપળ માસે ચડીને એ બેઠો. ત્યાં તો હું વર્ણવું છું એવી અવસ્થામાં એક પ્રેમી યુગલ અહીં આવ્યું, યુવક અને યુવતી. જો મોટા ભાગના આવું લખી ચૂક્યા છે, ઘણા લખતા છે, નહીં લખ્યો હવે લખ્યો. યુવતીને જોઈને યુવક કે પ્રિય, અમાસના અંધકારનો કાજળ બનાવી તારી આંખોમાં આંજી દઉં, ઉષાની લાલિમાનું સિંદૂર બનાવી તારી માંગમાં ભરી દઉં, આકાશમાંથી શુક્ર તારિકા તોડી તારા ભાલમાં ચોંટાડી દઉં, કે મેઘ ધનુષની ઓઢણી બનાવી તને ઓઢાડી દઉં, પ્રિય પ્રિય તારી આંખોમાં મને આખું જગત દેખાય. ત્યાં ઉપરથી શામજી કુંભાર કે મારો ગધેડો ક્યાંય દેખાય છે? હવે સારી કન્યા હોય તેને સુકન્યા કહેવાય, પણ સારા વર્ગને સુવર ન કહેવાય. પણ આવા હોય ને કહી દે, એને એમ ન થાય કે આ દૂધ પાકના તપેલા કરો છો ન મળે. હવે બીજી આપણે જે વાત કરવાની છે એ બહુ સામાન્ય પ્રસંગમાં માણસ ઘણીવાર ભરાઈ પડે છે, અને એવો ભરાઈ પડે. અમારા ગામના લાભુ મેરેજ ઈ પોતે આવડી આ વાત ઘણી વાર અમને કહેતા. કલકત્તામાં ધરમતલામાં ઊંચા પડથારની લાભુ મેરેની દુકાન ઘેરે, એટલે દરજીઓ, દરજી કોઈ જાડો ન હોય ને કંદો કોઈ પાતળો ન હોય, આ નિયમ. લાભુ મેરેનો દુબળો દેહ, કાળી ટોપી પહેરતા અને બંડી પહેરતા, પણ લાંબી ઘણી બાયું નખાવી દો એટલે કોટમાં હાલે બસ. પછી જો તમે નિરીક્ષણ કર્યું હોય તો ઘણા માણસો ગરમ કાપડની બંડી સીવડાવે, અંદર સુતરાવનું અસ્તર નખાવે. પહેલી દોણ થાય ને એટલે ગરમ લુગડું ચડી જાય અને અસ્તર હોય ને એમ બહાર નીકળે, એટલે મોરે કળા કરી હોય એવી થઈ જાય. બસ આવી બંડી પહેરીને બેઠા હોય. એક એની વિશિષ્ટતા એ હતી કે મેરે પાસે યુરોપિયનની તો વાત કરી ન થાય. યુરોપિયનનું એક એને મહત્વ, પણ કેટલું બધું. જ્યાં કઈ યુરોપિયન ની વાત કરો એટલે કે છે યુરોપિયન, યુરોપિયન એટલે યુરોપિયન ખા, એનો બધો તેમ તો તેમ. આઠ વાગે ઉઠી જાઉં એટલે આઠ વાગે ઉઠી જાઉં, અને બાર વાગે જમવા બેસી જાઉં એટલે બેસી જાઉં. પછી સામે થાળી હોય કે ન હોય પણ સાહેબ ખુરશીમાં જ નહીં જાઉં. રાતે દસ વાગે હોઈ જાઉં એટલે હોઈ જાઉં. રોડ માં હાલ્યા જતા આમ ઘનિયાળમાં જોવા દસ રોડ માં હોય, પણ એનો કેમ નતું કેમ. મૂળ તો 39-45 નું જે બીજું વિશ્વયુદ્ધ થયું એમાં મેરેને ફાટલા તંબુ હાંધવાનો કોન્ટ્રાક્ટ મળ્યો આર્મીના. એની વાત તો વારી ઘડીએ કર્યો, ભાઈનાને તંબુ હાંધવાનો કોન્ટ્રાક્ટ મળ્યો અને હાંધી નીતા પણ કેવા તોય ના કેવા. હામ હામાં ખેંચો તો આપણો ટેબો ટૂંકે નહીં. તો મોટા અંગ્રેજ સાહેબે મને બોલાવ્યો અને એવા ખુશી થયા ને એવા ખુશી થયા, મારો વાહો થાંભળ્યો, એવો વાહો થાંભળ્યો ચાંદી તમારે કાંકીને હજર ભરવી પડે. આટલું બધું એનું યુરોપિયનનું માધ્યમ ને આ મહત્વની, એમાં વળી એની દુકાનમાં ઊંધવાના તેલની જરૂર પડી. આટલી ડબ્બી હોય તો ચાર હંચામાં 6-1 મહિના તેલ હાલે. જરી જરી ઊંઝવાનું હોય ને એમાં શું બીજું કરવાનું. પણ મેરીને જે કમાઈ થોજી તે એલન બ્રધર્સ એન્ડ કંપનીને ફોન કર્યો, એશિયાની મોટામાં મોટી ઓઇલ કંપની. આને ફોન કરતા તો કર્યો પણ જેરાલ્ડ મિડલટન, રિચાર્ડ થોમસન નામના બે યુરોપિયન આવ્યા, હે મોટા 6 ફૂટ હેડરીન, સુટેડ બુટેડ, માથે ફેલ્ટ, મોમાં ચીરોટ રહી ગયેલી, ચામડાના પોકેટ હાથમાં ખબ ખબ કરતા ગીર્યા. આવીને ગાળો મિસ્ટર લાભ ઉભેર હોય હેસું હેસું હિસ્સો દેવા પાણ રાહ દેવા મિસ્ટર ના હતું. સવાર જોતી તું કેવું ફૂલ સેટિસ્ફેક્શન સવાર કાસ્ટમાં મિસ્ટર જલાન મેડલ ટ્રાન્ઝેક્શન કેમ ફ્રોમ એંગ્લેન્ડ, ઓલે વળી હેલ્પ લેવા બીજો આવું થયું. મેરે તો હરામ બરોબર કાંઈ સમજાવે, પણ એને એમ થઈ ગયું વીરો કેમ મારી દુકાનમાં આવ્યા, મારું નામ બોલ્યા, બોલાય તો ચામડાના પોકેટ ખોલીને ઓર્ડર ફોર્મ કાઢ્યો, વોટર લાગ તો સાન એવા મસ્ત પ્લીઝ સાઈન પ્લીઝ સાઈન. ત્યાં વળી લાભો મેરી સહી દસ્તક પૂછે, લાભો મેરી સહી દસ્તક પૂછે. એમ કરતા ગયા, પોણી કલાક થઈ ત્યાં એલન બ્રધર્સ એન્ડ કંપનીમાંથી ઊંઝવાના તેલનું પીપ પાયું આખું. હવે એ લાવીને જ્યાં મૂક્યું ત્યાં દુકાનમાં મને હંકડા જ પડવા. મેરે હાકા બાકા તો થઈ ગયેલા, પણ જ્યાં ઓલે બહેન સપરનું બિલ આપ્યું ને ત્યાં તલગોઠિયું કઈ હેઠા પડી ગયું, મોરછા આવી ગયું, મારે નીકળે તોડી નાખ્યા, હોઠા કાઢી નાખ્યા. ઈ ગલામાંથી પૈસા કાઢ્યા ને કારીગર પાસેથી ઊંચીને લીધા ને બંડીને અવળી કરીને ખંખેરી આવ્યા, ત્યારે માંડ બિલ ભરાણ પણ હવે એ પીપળાનો કરવો શું? અખનો રોટલો રળી ખાતા, સવારથી હા જુદી ધુબાકા મારતા, એના બદલે 6 વાગ્યા ઉછ્યા બીજે એક લારી ભાડે કરીએ, અને મિત્રો સગા ને સંબંધીઓ હવના ઘેરે જઈને કે સિંહ સિંહ લાવો, ગોળ ચાસ નાની મોટી નાની ચૂંકી સિંહ લાવો લાવો. જેટલા હતા સગા સંબંધી બધા ત્યાં શિશુ ઉભરાય, અને આખા ઘરને કામે લગાડી દીધું. શિશુ ધોવા હતા, બધી શિશુ ધોઈ નાખી, પછી પીપડું ખોલ્યું ને એમાંથી તેલ કાઢીને ભર્યું, માથે ભાવ લખ્યો, ચારા ના આઠા ના રૂપિયો 2 રૂપિયા, એ લારી લઈને હવાર માં નીકળે. એક એક દુકાને જેમ કે જો ઊંધવાનું તેલ, અને અથવા યુરોપિયન કંપની આ નથી દેશી, એકાનો ભાવ ઓછો ને ઉધાર જો ઉધાર પણ લેજો આપણી પાસે. અને એના 4 હંચામાં તો દીમા 2 વાર મળી પડ્યા ઊંઝવા, કાંઈ કોઈ ફટ દઈને તેલ ઊંઝી નાખે, તે ઘરાક રાડ્યો મીંડ્યા પાડવા, ઘા લુગડા તેલ તેલ ફર્યા. તમે ભેગા થઈને કરો છો શું દુકાનમાં? તેલ ઊંઝો છો, બીજું કઈ કામ કરો છો? આ પ્રમાણે તેને વાપર્યું અને આ રીતે વેચ્યું, કઈ 5 વર્ષે પીપ ખોચ્યું. પણ પછી એક ખરખઈ થઈ ગઈ, મેરે પાસે યુરોપિયન ની વાત કરી ન થાય. આપણે જ્યાં કઈક યુરોપિયન ની વાત કરો એટલે તરત કે ઉભાયો ભાઈ ઉભાયો, હીરી પાંચ નો દામ ખમે, આપણે કઈ ન ખમે. યુરોપિયન ગઈ ને એને એમ ન થાય કે આનું શું થાય. મેં એક ઊંઝવાના તેલ નો ફોન કર્યો, મને આંખો પીપ પણ ગણી, મને ઘટપણ ન આવત ભલ્યા, પણ યુરોપિયન ઘટપણ લાવી દીધું. આમ કે બધી રીતે હા, એનું કામ બધું ચામકું છે, પણ એની ઝપટે ન કરે. જો ઝપટે કરો તો ભોસા કાઢી નાખે. પછી મેરે કોઈ દી જીવે ત્યાંથી નામ લીધું નહીં. આવું ઘણી વાર બની જાય, અને ક્યારેક કેવું બને, ખાવ સામાન્ય વાતમાં માણા મળો પડી જાય. હવે માણસ ને તો કમે થુજે, તો પછી જાનવર ને હુજે એમાં શું નવાય. એક વાર જંગલમાં એક વાંદરાને એમ થઈ ગયું કે આ જંગલનો જે દી ઇતિહાસ લખાય તે દી એમાં 2 આંકડા જો આપડા પડી જાય ને તો એમાં કઈ ખોટું નહીં. વાંદરો વિચાર મૂંઝો કરવા કે એવું શું કામ કરવું કે જેનાથી આપણી પેઢીમાં એમ કહેવાય કે ભાઈ અમારા બાપા દાદા બહુ આકરા પાણી હતા ને આવું પરાક્રમ કરેલું. હરવાડે વાંજરે નક્કી કર્યું કે જો ખાવજને જઈને ઉપાડીને 1 લાફો મારી દઉં તો એમ કહેવાય કે હતા મૃગને માથે બાસ ભૂલે. એટલે મૂર્ખાવ તું તરત અમલમાં મૂકે, બુદ્ધિશાળી એક વાતનો વિચાર કરે, મૂર્ખાવ અમલ કરે કીધો. વાંજરે ઉપડ્યો જંગલમાં, અને જંગલમાં જઈ એ ખાવજ મારણ કરીને બેઠેલો સિંહ ખાઈ પીને આમ જોકે ચડી ગયો. વાંજરાએ જઈને 1 લાફો વળગાડ્યો, લાફો મારતા તો માર્યો પણ પછી એને ભયંકરતાનો ખ્યાલ આવ્યો. હું હા હું કરીને હાવજ ઉભો થયો, પૂંછડાનો ઝંડો આમ ઊંચો લઈને એને એમ છું મારી જ નાખો જાનથી. હવે વાંજરા લાફા મારી જાય જીવ મૂકે, મારી નાખે પાર છે. આગળ વાંજરો જાય મારંબાર, વાંય સિંહ ઉપડ્યો. હવે જંગલમાં પછી વાંજરા એમ થયું ગવત મરી જ જવું છે, એટલે કાંઈ ન હોયું, પણ ઓલું છાપું એક પડેલું આ સિંહ જોવા જાય ને જંગલમાં ઈવડાઈનું કોકનું પડ્યું રહેલું, એ છાપું આમ આડું દઈને બસ ગઈ ગયો. જે સિંહ અહીંથી નીકળ્યો એને ખબર નથી કોણ બેસવું, પણ સિંહે એટલું પૂછ્યું કે અહીંથી કોઈ વાંજરાને જાતો જોયો? વાંજરો છાપામાં મોટો રાખીને કે કયો વાંજરો? સિંહને લાફો માર્યો ઈ આ સિંહ મળો પડી ગયો. બસ એટલી વારમાં છાપામાં આવી ગયો કે વાતમાં માલ કઈ નહીં, પણ એને એમ થઈ ગયું બસ છાપા મારી ગયો, તરત ત્યાંથી પાછો વળી ગયો. હવે આમ કઈ ન થયો કેમ? એટલે તદ્દન સામાન્ય વાત હોય ને એમાં માણસની આવી સ્થિતિ ઘણી વાર થાય. ફૂલોને અક્કરનું પદ પામવાને ઉકળતી કળાઈમાં ઉકળવું પડે છે, હવા બાંસુરી વાંસના ટુકડાને આખા શરીરે વીંધાવવું પડે. ફૂલ હોય અને જો અત્તર બનવું હોય તો ઉકળતી કળીમાં ઉકળી જવું પડે, અને વાંસના ટુકડાને બાંસુરી બનવું હોય તો આખા શરીરે વીંધાઈ જવું પડે. ઘણા માણા એવો ધોખો કરતા હોય, મારો કોઈ ધડો નથી કરતો. એક જણો મને કે મારે સમાજ સેવા કરવી, શું કરવું? મેં કે નડોમાં તમે નડવાનું બંધ કરો ને સમાજ જેવા જેવ. મેં એક જણો મને કે મેં સમાજમાંથી કેટલું કામ કર્યું, કુટુંબમાંથી કેટલું કર્યું, હું કેટલા ધડાધડી કરું, પણ કોઈ મારો ધડો નથી કરું. એટલે મેં એને કીધું, ધડામાં જે પથ્થર વપરાય એ તમે જોયો છે? ધડામાં જે પાણો વપરાણો હોય ને એ વપરી વપરીને લીસો થઈ ગયો. જો ધડો કરાવવા માટે એક પથ્થરને લીસું થવું પડતું હોય તો માણસને કેટલી મહેનત કરવી પડે. ખાણમાંથી જે પથ્થર નીકળે છે ને એની સીધે સીધી મૂર્તિ નથી બનાવી, એને સીધે સીધી એની પ્રાણ પ્રતિષ્ઠા નથી થતી. એ પહેલા તેને ઘણા ઘા ઝીલવા પડે છે, ટાંકણેથી ટોચાવવું પડે છે, કંડારાવવું પડે છે, ને પછી મૂર્તિ બને. અને પછી માણા અહીંયા હાથ જોડીને ઉભા રહે છે, અનાથ કોણ હૈ યહાં ત્રિલોકનાથ સાથ હૈ, દયાલુ દીન બંધુ કે બડે વિશાલ હાથ હૈ. એ પછીની અવસ્થા છે. વિદ્વાનો જે વાત કરતા હોય છે એમાં, અને મૂર્ખ માણસો વાત કરતા હોય છે એમાં ફેર એટલો જ હોય છે કે ઓલા સંક્ષિપ્તમાં ઘણું સમાવી લે. ભલા થાવ અને ભલું કરો, આનું ભગવાન બુદ્ધ 80 વર્ષની હોય આ છેલ્લે આટલું જ કહેતા, ભલા થાવ અને ભલું કરો. ભગવાન મહાવીર એમ કહેતા, તમારું અસ્તિત્વ પ્રગટ ન થાય એ રીતે જીવો. ક્રાઇસ્ટ કહેતો ને લવ થાય નેબર એસ થાય સેલ્ફ, પણ તમે વિચાર કરો તો એમાં ઘણું આવી જાય. અને મૂર્ખા જે વાત કરે આપણને ગળે લઈ લે, હોકારો દેવો ભારે થઈ પડે છે. હું તો અમદાવાદ કાર્યક્રમ દેવા જતો હતો અને અહીંયા જનતામાં જઈને બેઠો હતો, એક જણો બેઠો હતો ને એક વેચે ઉભો હતો, એ બે જણા વાત કરતા. બોલો કે તું અમદાવાદ જાતા કાગળ લખી નાખ્યું, સાહેબાની તબિયત સારી છે, કાકી આવી ગયા છે, મકાન બદલી નાખ્યું, ભાડું ઓછું, તું કાગળ લખ્યું. તો મને એમ છે આની વાત પૂરી થઈ ગઈ. વળી પાછો ઉપાડ કર્યો કે તું જાતા કાગળ લખી નાખ્યું, સાહેબાન તબિયત સારી છે, કાકી આવી ગયા છે, મકાન બદલી નાખ્યું, ભાડું ઓછું. હવે ગાડી ઉપડી તો હારે હારે દોડવા માંડ્યું, પેસેન્જરના સામાન છેકતો જાય, હોટલિયાના કપરકા બી ઉડાડતો જાય, તોય પાછો ભલામણોને કરતો જાય, તું કાગળ લખજે, કાગળ લખજે. એટલે મેં કીધું, જો ભાઈ ઈ નહીં લખે તો હું લખીશ, પણ હવે તું જાળવો જા કોઈ વાગ્યા.